એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફરે જઈ રહ્યા છીએ જે આપણને 20મી સદીના એક અત્યંત પ્રભાવશાળી અને કહી શકાય કે ભવિષ્ય ભાખનારા લેખક પાસે લઈ જાય છે.
હા, જ્યોર્જ ઓરવેલ અને એમની કૃતિ 1984.
બરાબર. 1949માં લખાયેલી આ નવલકથા એ માત્ર વાર્તા નથી પણ એક ચેતવણી છે. સત્તા, સત્ય અને વ્યક્તિની પોતાની ઓળખ વચ્ચેના સંઘર્ષની આ એક ઊંડી તપાસ છે
અને આજે પણ આટલા વર્ષો પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, કદાચ વધારે.
એ જ સમજવાનો પ્રયાસ કરીશું આજે, કેમ આ કૃતિ આપણને હચમચાવી નાખે છે. પણ શરૂઆત કરીએ લેખકથી. જ્યોર્જ ઓરવેલ એટલે કે એરિક આર્થર બ્લેર, એમનું જીવન પોતે જ કોઈ નવલકથાથી ઓછું નથી.
સાચી વાત છે. ભારતમાં જન્મ, પછી ઈટન જેવી જગ્યાએ ભણતર, બર્મામાં પોલીસ અધિકારી.
એ હિટલર હોય કે સ્ટાલિન,
એટલે જ એમની લેખન શૈલી પણ એવી સીધી, સ્પષ્ટ, કોઈ આડંબર નહીં, કાચની બારી જેવી એમ કહેવાય છે. એનિમલ ફાર્મમાં પણ આ જ વાત હતી અને 1984માં તો એ ચરમસીમા પર પહોંચે છે.
હા, 1949માં એમના જીવનના અંતિમ વર્ષોમાં આ લખાય. અને એ સમય પણ કેવો હતો? બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, શીતયુદ્ધ શરૂ થઈ રહ્યું હતું, નાઝી જર્મની અને સોવિયત રશિયાના અનુભવો તાજા હતા.
એટલે આ નવલકથા એ સમયના ડર અને આશંકાઓનું પ્રતિબિંબ છે. એક ડાયસ્ટોપિયન વિશ્વ, યુટોપિયાનું બરાબર ઊંધું. ઓરવેલ આપણને ચેતવે છે કે સંપૂર્ણ રાજકીય સત્તા, સતત સરકારી દેખરેખ અને સત્યનું દમન ક્યાં લઈ જઈ શકે છે.
અને એનો પ્રભાવ જુઓ. બિગ બ્રધર, થોટ પોલીસ, ન્યૂઝ સ્પીક, ડબલ થિંક, આ બધા શબ્દો આજે આપણી ભાષાનો ભાગ બની ગયા છે. ઓરવેલિયન શબ્દ પોતે જ એક આખા વિચારને વ્યક્ત કરે છે.
તો ચાલો આ ઓરવેલિયન દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. એ દુનિયા છે ઓશેનિયા, અને એમાં આપણું સ્થળ છે લંડન. પણ હવે એનું નામ છે એરસ્ટ્રીપ 1. વર્ષ છે 1984.
પણ આ 1984 એ કોઈ સામાન્ય વર્ષ નથી, એકદમ ભયાવહ, રંગહીન દુનિયા છે.
બિલકુલ. ઓશેનિયા 3 મહાસત્તાઓમાંથી એક છે. બીજી છે યુરેશિયા અને ઇસ્ટાસિયા, અને આ ત્રણેય સતત એકબીજા સાથે યુદ્ધમાં છે. જો કે યુદ્ધ કોની સાથે છે એ પણ બદલાતું રહે છે.
અને આ બધા પર રાજ કોણ કરે છે?
એક સર્વશક્તિમાન પાર્ટી, અને એના નેતા છે બિગ બ્રધર. પણ એ ખરેખર છે કે નહીં એ કોઈને ખબર નથી. બસ એમનો ચહેરો દરેક જગ્યાએ છે, પોસ્ટર પર, સિક્કા પર, અને નીચે સૂત્ર, બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ.
આ વોચિંગ, આ દેખરેખ, એ જ તો સૌથી ડરાવણી વાત છે, પેલી ટેલિસ્ક્રીન.
હા, દરેક ઘરમાં, દરેક ઓફિસમાં. એ ફક્ત પાર્ટીનો પ્રચાર નથી કરતી, એ તમને જુએ પણ છે, તમારા દરેક હાવભાવ, દરેક શબ્દ પર નજર રાખે છે.
એટલે જરાક ચહેરા પર ખોટો ભાવ આવી ગયો
તો એ ફેસ ક્રાઇમ ગણાય, અને મનમાં જો પાર્ટી વિરુદ્ધ કોઈ વિચાર આવ્યો તો એના માટે છે થોટ પોલીસ.
આજ પણ કેવો વહેંચાયેલો છે, ઇનર પાર્ટી, આઉટર પાર્ટી અને પ્રોલ્સ.
હા, ઇનર પાર્ટી એટલે શાસક વર્ગ, મુઠ્ઠીભર લોકો. આઉટર પાર્ટી એટલે મધ્યમ વર્ગ, જે પાર્ટી માટે કામ કરે છે. અને બાકી લગભગ 85% વસ્તી છે પ્રોલ્સ, પ્રોલેટારિયેટ, ગરીબ, અશિક્ષિત.
અને પાર્ટી એમને ખાસ ગણકારતી પણ નથી, નહીં, એમને ખતરારૂપ નથી માનતી.
ના, પાર્ટીને લાગે છે કે પ્રોલ્સમાં ચેતના નથી, એટલે બળવો નહીં કરી શકે. એમનું મુખ્ય ધ્યાન તો આઉટર પાર્ટીના સભ્યો પર છે, જે થોડું વિચારી શકે છે, સવાલ ઉઠાવી શકે છે.
અને આપણો નાયક વિન્સ્ટન સ્મિથ એ આ આઉટર પાર્ટીનો જ સભ્ય છે.
હા, એ સત્ય મંત્રાલયમાં કામ કરે છે, અને એનું કામ, એ જ તો સૌથી મોટી વક્રતા છે.
સત્ય મંત્રાલય, નામ જ કેવું, ત્યાં સત્યનું શું કામ?
સત્ય બનાવવાનું નહીં, સત્યને મરોડવાનું. વિન્સ્ટનનું કામ છે જૂના રેકોર્ડ્સ, છાપા, ફોટા બદલવાનું, જેથી ભૂતકાળ હંમેશા પાર્ટીની અત્યારની વાત સાથે મેળ ખાય.
અને જો કોઈ વ્યક્તિ પાર્ટીની વિરુદ્ધ જાય
તો એને ઇતિહાસમાંથી ભૂસી નાખવાનો, એનું નામ, એનું ઉલ્લેખ બધું જ ગાયબ, એને અનપર્સન બનાવી દેવાનો.
આ સતત જૂઠાણા વચ્ચે કામ કરવું, એ જ વિન્સ્ટનમાં અંદરખાને એક અણગમો પેદા કરે છે. એને સમજવું છે કે આ બધું શા માટે થઈ રહ્યું છે.
બરાબર. એ સત્ય જાણવાની ભૂખ એને પહેલું જોખમી પગલું લેવા પ્રેરે છે. શ્રી ચેરિંગ્ટનની એક જૂની પુરાણી દુકાનમાંથી એ એક ડાયરી ખરીદે છે.
ડાયરી લખવી એ તો સીધો વિચાર ગુનો કહેવાય ત્યાં.
હા, એ જાણે છે, છતાં એ લખે છે, ડાઉન વિથ બિગ બ્રધર વારંવાર. આ એનો પહેલો ખુલ્લો બળવો છે, ભલે ગુપ્ત હોય.
વિન્સ્ટન પોતે કોઈ હીરો જેવો નથી દેખાતો શરૂઆતમાં. 39 વર્ષનો સામાન્ય દેખાવ, પેલું પગની ઘૂંટી પરનું વેરિકોઝ અલ્સર.
હા, એ અલ્સર જાણે એના આંતરિક અસંતોષ અને સમાજના સડાનું પ્રતીક છે. એ ડરેલો છે, પણ એનામાં ક્યાંક સત્ય માટેની, માનવતા માટેની તરસ હજુ બાકી છે.
પણ એ એકલો નથી, એના જીવનમાં આવે છે જુલિયા.
હા, જુલિયા યુવાન, ઉત્સાહી, દેખાવમાં તો એકદમ પાર્ટીની આદર્શ સભ્ય. પેલી જુનિયર એન્ટીસેક્સ લીગની પટ્ટી પહેરીને ફરે.
એટલે શરૂઆતમાં તો વિન્સ્ટન એને જાસૂસ સમજીને ડરે છે.
બરાબર. પણ પછી એક દિવસ એ જ જુલિયા વિન્સ્ટનના હાથમાં એક નાની ચિઠ્ઠી સરકાવે છે. એમાં ફક્ત 3 શબ્દો લખ્યા છે, આઈ લવ યુ.
અને આ ક્ષણ વિન્સ્ટનની આખી દુનિયા બદલી નાખે છે. એની એકલતા, એનો ડર જાણે ઓગળવા માંડે છે.
અહીં ઓરવેલ બળવાનું એક નવું રૂપ બતાવે છે. જુલિયાનો બળવો વિન્સ્ટન જેવો નથી. એ કોઈ વિચારધારા કે સત્યની શોધમાં નથી.
તો પછી એ શા માટે પાર્ટીની વિરુદ્ધ છે?
કારણ કે પાર્ટી એના અંગત જીવન પર, એના આનંદ પર કાપ મૂકે છે. એના માટે પ્રેમ કરવો, સેક્સ માણવું, એ જ પાર્ટી સામેનો બળવો છે. એ કહે છે કે આ પાર્ટી સામેનો ફટકો છે.
એટલે એની બળવાખોરી વધુ શારીરિક, વધુ અંગત છે.
હા, એ સિસ્ટમને બદલવા નથી માંગતી, પણ સિસ્ટમની અંદર રહીને, નિયમો તોડીને પોતાના માટે ખુશીની પળો ચોરી લેવા માંગે છે. એ વધુ વ્યવહારુ છે, જ્યારે વિન્સ્ટન શા માટેના મોટા સવાલોમાં અટવાયેલો છે.
એમનો જે પ્રેમ સંબંધ શરૂ થાય છે શ્રી ચેરિંગ્ટનની દુકાન ઉપરના રૂમમાં, એ જગ્યા જાણે એમનું અભયારણ્ય બની જાય છે.
બરાબર. એ રૂમમાં ટેલિસ્ક્રીન નથી, ત્યાં ભૂતકાળની જૂની વસ્તુઓ છે, પેલું કાચનું પેપરવેટ. એ જાણે ભૂતકાળ સાથે, પોતાની ખોવાયેલી માનવતા સાથે ફરી જોડાવાનું પ્રતીક છે.
પણ ઓશેનિયામાં આવું સુખ, આવી શાંતિ ક્યાં સુધી ટકે? અને વિન્સ્ટનનું ધ્યાન બીજી એક વ્યક્તિ તરફ પણ જાય છે, ઓબ્રાયન.
ઓબ્રાયન આ પાત્ર એટલે ખરેખર જટિલ અને ભયાવહ. એ ઇનર પાર્ટીનો સભ્ય છે, શક્તિશાળી, બુદ્ધિશાળી.
વિન્સ્ટનને એનામાં કંઈક અલગ દેખાય છે નહીં? એને લાગે છે કે ઓબ્રાયન પણ એના જેવું જ વિચારે છે.
હા, વિન્સ્ટનને લાગે છે કે ઓબ્રાયનની આંખોમાં એ જ બળવાની ભાવના છે જે એનામાં છે. એ માની લે છે કે ઓબ્રાયન પેલી ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા બ્રધરહુડનો સભ્ય છે. એની બધી આશાઓ ઓબ્રાયન પર ટકેલી છે.
પણ આ તો એક ભ્રમણા છે.
કરુણ ભ્રમણા. ઓબ્રાયન ખરેખર વિન્સ્ટનને મદદ કરવા નથી માંગતો. એ તો
શું કરે છે?
એ વિન્સ્ટન અને જુલિયાનો વિશ્વાસ જીતે છે. એમને પોતાના ઘરે બોલાવે છે, બ્રધરહુડનો સભ્ય હોવાનો ઢોંગ કરે છે, અને પછી એમને પેલું પુસ્તક આપે છે,
પેલું ગોલ્ડસ્ટીનનું પુસ્તક, ધ થિયરી એન્ડ પ્રેક્ટિસ ઓફ ઓલિગાર્કિકલ કલેક્ટિવિઝમ.
હા, વિન્સ્ટન એ વાંચીને ઉત્તેજિત થઈ જાય છે. એને લાગે છે કે હવે એ સમજી ગયો છે કે પાર્ટી કેવી રીતે કામ કરે છે. સતત યુદ્ધ, સમાજની રચના, ડબલ થિંક, આ બધું પુસ્તક કેવી રીતે સમજાવે છે.
પણ શા માટે નહીં?
બરાબર. પણ વિન્સ્ટનને લાગે છે કે એ જવાબની બહુ નજીક છે. એ અને જુલિયાએ ગુપ્ત રૂમમાં સલામતી અનુભવે છે, પુસ્તક વાંચે છે,
અને ત્યાં જ એમનો અંત આવે છે.
એકદમ અચાનક દીવાર પર ટીંગાડેલા ચિત્ર પાછળથી અવાજ આવે છે, તું મૃત હો. એ ઓબ્રાયનનો જ અવાજ છે. ટેલિસ્ક્રીન ત્યાં જ છુપાયેલી હતી.
અને પેલો દુકાનદાર શ્રી ચેરિંગ્ટન,
એ થોટ પોલીસનો એજન્ટ નીકળે છે. સૈનિકો ધસી આવે છે, પેલું કાચનું પેપરવેટ જમીન પર પડીને તૂટી જાય છે. એમની આશાઓની જેમ વિન્સ્ટન અને જુલિયા પકડાઈ જાય છે.
અને પછી શરૂ થાય છે કથાનો સૌથી ભયાનક ભાગ, પ્રેમ મંત્રાલય.
નામ ફરી પાછું વ્યંગાત્મક, પ્રેમ મંત્રાલય, જ્યાં માનવતાને, પ્રેમને કચડી નાખવામાં આવે છે. વિન્સ્ટને એકવાર સપનામાં જોયું હતું, આપણે તે સ્થાને મળીશું જ્યાં અંધકાર નથી.
અને એ આ જ જગ્યા હતી જ્યાં લાઇટો ક્યારેય બંધ નથી થતી.
હા, મન પર પાર્ટીના 24 કલાકના આક્રમણનું પ્રતીક. અહીં વિન્સ્ટનનો મુખ્ય ત્રાસ આપનાર બીજું કોઈ નહીં પણ ઓબ્રાયન પોતે જ છે.
ઓબ્રાયન, જેની પર વિન્સ્ટને આટલો ભરોસો કર્યો હતો.
એ જ. હવે એ માર્ગદર્શક નથી, પણ ક્રૂર શિક્ષક છે. એ વિન્સ્ટનને શારીરિક અને માનસિક રીતે તોડી નાખે છે. પણ એનો હેતુ ખાલી સજા આપવાનો નથી.
તો શું છે?
એનો હેતુ છે ઇલાજ કરવાનો. વિન્સ્ટનની ચેતના, એની સ્મૃતિ, એનો તર્ક, એનો પ્રેમ બધું જ ભૂંસીને એને પાર્ટીના વિચારોથી ભરી દેવાનો. ઓબ્રાયમ કહે છે, અમે ખાલી નથી કરતા, અમે અમારાથી ભરી દઈએ છીએ.
અને આ જ વખતે ઓબ્રાયન પાર્ટીનું સાચું મોઢું બતાવે છે. પેલી શક્તિવાળી વાત.
હા, એ સ્પષ્ટ કહે છે કે પાર્ટી સત્તા કોઈ સારા કામ માટે નથી વાપરતી. સત્તા પોતે જ અંતિમ ધ્યેય છે. શક્તિનો હેતુ શક્તિ છે, બીજું કશું નહીં.
અને ભવિષ્યનું ચિત્ર?
જો તમારે ભવિષ્યનું ચિત્ર જોઈતું હોય, ઓબ્રાયન કહે છે, તો કલ્પના કરો એક બૂટ માનવ ચહેરા પર હંમેશ માટે ઠોકરાતું. આનાથી વધુ નિરાશાજનક અને ક્રૂર કલ્પના શું હોઈ શકે?
આ સાંભળીને ધ્રુજારી છૂટી જાય અને વિન્સ્ટનને આ બધું સ્વીકારવા મજબૂર કરવામાં આવે છે. પેલું 2+2=5 વાળું.
બરાબર. ત્રાસ આપીને એની વાસ્તવિકતાની સમજને જ તોડી નાખવામાં આવે છે. જો પાર્ટી કહે તો 5 તો 5. સત્ય એ છે જે પાર્ટી કહે.
અને પછી આવે છે રૂમ 101.
રૂમ 101, જ્યાં દરેક વ્યક્તિ માટે એના જીવનનો સૌથી મોટો ડર રાહ જોતો હોય છે, જે વસ્તુથી એ સૌથી વધુ ગભરાય છે.
વિન્સ્ટન માટે એ ઉંદર હતા. આર
એ ઉંદરોથી અત્યંત ડર લાગે છે. અને જ્યારે ઓબ્રાયન ઉંદરો ભરેલો પાંજરો એના ચહેરા પાસે લાવે છે, ત્યારે વિન્સ્ટન સંપૂર્ણપણે તૂટી જાય છે. એની હિંમત, એની જુલિયા પ્રત્યેની વફાદારી, બધું જ ખતમ.
અને એ શું કરે છે?
એ ચીસો પાડે છે પોતાની જાતને બચાવવા માટે. ડુ ઇટ ટુ જુલિયા, નોટ મી.
ઓહ, એણે જુલિયા સાથે દગો કર્યો.
હા, પોતાની જાતને બચાવવા માટે એણે પોતાના પ્રેમને કુરબાન કરી દીધો. આ ક્ષણે એની અંદર જે કંઈ માનવીય હતું એ મરી ગયું. પાર્ટી જીતી ગઈ.
આ તો કલ્પના બહારની ક્રૂરતા છે. પછી વિન્સ્ટનનું શું થયું?
એને સાજો થઈ ગયેલો માનીને છોડી દેવામાં આવ્યો. નવલકથાના અંતમાં આપણે એને ચેસ્નત્રી કેફેમાં જોઈએ છીએ, એકદમ ભાંગી ગયેલો, શરાબના નશામાં.
જુલિયાને મળે છે ફરી?
હા, મળે છે. બંને સ્વીકારે છે કે એમણે એકબીજા સાથે દગો કર્યો હતો. પણ હવે એમને કોઈ ફરક નથી પડતો, કોઈ લાગણી નથી બચી, બસ ખાલી પો.
અને અંત?
અંતમાં ટેલિસ્ક્રીન પર ઓશિયનિયાના કોઈ લશ્કરી વિજયના સમાચાર આવે છે. વિન્સ્ટન બારી બહાર લાગેલા બિગ બ્રધરના મોટા પોસ્ટર તરફ જુએ છે અને એના ચહેરા પર એક શાંતિ, એક પ્રકારનો આનંદ છવાઈ જાય છે.
અને પેલી છેલ્લી લીટીઓ?
તેણે પોતાની જાત પર વિજય મેળવ્યો હતો. તે બિગ બ્રધરને પ્રેમ કરતો હતો. સંપૂર્ણ શરણાગતિ, આત્માનું મૃત્યુ.
આ અંત ખરેખર વાંચનારને હલાવી દે છે. કોઈ હીરો નથી, કોઈ શહીદી નથી, બસ એક માણસનો સંપૂર્ણ આત્માવિલોપન.
અને એટલે જ આ કૃતિ આટલી અસરકારક છે. એ આપણને ઘણા બધા વિષયો પર વિચારવા મજબૂર કરે છે.
જેમ કે સર્વાધિકારવાદના ભયાનક પરિણામો, સતત દેખરેખ, પ્રચાર દ્વારા લોકોના મન પર કાબૂ મેળવવાની કોશિશ.
હા, અને એથી પણ ઊંડા ઉતરીએ તો સત્ય શું છે, શું વાસ્તવિકતાને બદલી શકાય છે, સ્મૃતિનું શું મહત્વ છે. પાર્ટીનું સૂત્ર યાદ છે ને?
જે ભૂતકાળને નિયંત્રિત કરે છે તે ભવિષ્યને નિયંત્રિત કરે છે, જે વર્તમાનને નિયંત્રિત કરે છે તે ભૂતકાળને નિયંત્રિત કરે છે.
ઇતિહાસને સતત બદલતા રહેવું
અને બંનેને સાચી ગણવી. યુદ્ધ શાંતિ છે, સ્વતંત્રતા ગુલામી છે, અજ્ઞાન શક્તિ છે. આ તો સીધું તર્કનું જ અપમાન છે.
બિલકુલ. એટલે જ આ પુસ્તક આજે પણ અગત્યનું છે. એ આપણને આ બધા જોખમો સામે સાવધ કરે છે.
શું આપણે આજે પણ આપણા સમાજમાં આ બધી વસ્તુઓના પડઘા નથી જોતા? પ્રચાર, ખોટી માહિતી, સત્યનું ધોવાણ, ટેકનોલોજી દ્વારા વધતી દેખરેખ.
ચોક્કસ. ઓરવેલે કોઈ સરળ જવાબ નથી આપ્યા, પણ એણે જે સવાલો ઊભા કર્યા છે એ આજે પણ એટલા જ, બલકે વધુ ગંભીર છે.
અને પ્રેમ, વફાદારી, વિશ્વાસઘાત, આ માનવીય લાગણીઓનું શું?
વિન્સ્ટન અને જુલિયાનો સંબંધ બતાવે છે કે પ્રેમ જેવી લાગણી પણ બળવાનું સાધન બની શકે છે. એ પાર્ટીના નિયંત્રણ બહારની એક અંગત દુનિયા રચે છે.
પણ રૂમ 101 એ પણ બતાવે છે કે આ લાગણીઓ કેટલી નાજુક હોઈ શકે છે.
હા, અત્યંત દબાણ હેઠળ માનવ આત્મા તૂટી શકે છે. આ એક કડવું પણ કદાચ વાસ્તવિક ચિત્ર છે.
તો આખી ચર્ચાના અંતે શું કહી શકીએ? 1984 આજે આપણને શું શીખવે છે?
મને લાગે છે કે એ આપણને જાગૃત રહેવાનું કહે છે,
સત્તાના દુરુપયોગ સામે, ભાષાને ભ્રષ્ટ થતી અટકાવવા માટે અને સત્ય માટે લડતા રહેવા માટે.
અને કદાચ સૌથી અગત્યનું, વિચારવાની સ્વતંત્રતા. એ કેટલી અમૂલ્ય છે અને એને જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે. પૂર્વ રેકોર્ડ કરેલ અવાજ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.